તારીખ 19/3/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 154 અને 155 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 115
કર્તા કર્મનો વિષય છે. દરેક પદાર્થ પોતાના પરિણામનો કર્તા છે, પોતાના પરિણામરૂપ કાર્યને કરવાની શક્તિ છે એને ઉપાદાન. પોતામાં કાર્ય કરવાની શક્તિ છે એવી શક્તિને બીજા કોઈની મદદની જરૂર નથી. અહીંયા એક દ્રષ્ટાંત લીધો છે કે કોઈ એક જીવ નિગોથી નીકળીને મોક્ષ માર્ગમાં આવ્યો તે પોતાના ચારિત્ર આદિ ગુણની ઉપાદાન શક્તિથી જ આવ્યો છે. આ દ્રષ્ટાંત એ વિષય વધારે સ્પષ્ટ સમજાય એવો છે. અને નિગોદના જીવને નિગોદ પર્યાય છોડીને મોક્ષ માર્ગમાં સંગિ પંચેન્દ્રિય થઈને મોક્ષ માર્ગમાં મનુષ્ય પર્યાય આવવું એમાં કોઈ નિમિત્ત હોતું નથી. કોઈ પણ રીતે એને ત્યાં નિમિત્તપણે કોઈ બીજા હોય ત્યારે એવું કાર્ય થાય એવું કાંઈ જોવામાં આવતું
નથી.
કર્મ તો એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મે મરે ત્યારે એને નિગોદના લાયક કર્મનો ઉદય હોય છે. એવા જ ભાવ કરીને ફરીને નિગોદમાં જાય છે. એમને એમ જ અનંતકાળ થાથિયા કરે છે. હવે કોઈ એક ક્ષણે એ નિગોદને લાયક એને પરિણામ ન કર્યા અને એવા પરિણામ કર્યા કે જેને લઈને એ મનુષ્ય થયો તો એને શું ત્યાં નિમિત્ત કોણ હતું? કર્મ તો દરેક વખતે ઉદયમાં આવીને ક્ષય થાય છે, ઉદયમાં આવીને ક્ષય થાય છે. અહીંયા પ્રશ્ન એટલો છે કે એનો નિમિત્ત કોણ છે? કોઈ નિમિત્ત નથી. નિગોદમાં કોણ નિમિત્ત છે? કેવળી ગમે એટલા થાય નહીં. આખા મધ્ય લોક ની વાત છે કેમ કે સિદ્ધાલયમાં તો મનુષ્ય સિવાય કોઈ જાય નહીં. આખો આખું લઈ લેવું, મનુષ્ય લોક આખું લઈ લેવું. કેવડી બીજી વાત છે ને સિદ્ધાલયમાં જવાનું બીજી વાત છે. કેવડી તો 13મું ગુણ સ્થાન છે ને સિદ્ધાલયમાં તો 14 ગુણ સ્થાન પૂરા કરેલું ઉપર જવાની
વાત.
મોક્ષમાં જવાના છે પણ એના આયુષ ક્રમથી પૂરા થાય છે. આયુષ એક કેવડી થાય એક સાથે ગમે એટલા, એમાં 608નો નિયમ નથી. કેવળ જ્ઞાન થવામાં પણ મોક્ષે જવામાં એટલે સિદ્ધાલયમાં જવામાં ત્યાં સુધી અહીંયા આયુષ હોય છે એમ કેમ છે? મોટા આયુષ હોય છે ને બતાવો હોય તો કઈ વિચાર કરી આપણે. સ્પષ્ટપણે જોવામાં આવે છે કે નિગોદના જીવ એક તો ઇન્દ્રિય જ્ઞાનથી દેખાતા નથી, જણાય છે. એટલા સૂક્ષ્મ પર્યાયને એ પ્રાપ્ત છે કે ઇન્દ્રિય જ્ઞાનથી એ જે જોવામાં આવતા નથી કે અહીંયા નિગોદનો જીવ છે. એ પકડાય છે કોઈ પણ એને નિમિત્ત થાય? જેને જોઈ શકાતા નથી, જે દેખાતા નથી એને નિમિત્ત પણ કોણ થાય? કેવી રીતે થાય? એવી તો કોઈ પરિસ્થિતિ જોવામાં આવતી નથી. સમજતા હું કઈ વિચાર આવે તો કે બીજું કઈ અહીંયા એમ વિચાર કરે છે કે મારે મારું હિત કરવું છે, માટે એ જ મારી કાળ લગતી છે. મારે મારું હિત કરવું છે, મારા મારા હિત માટે હું સાવધાન થયો છું, જાગૃત થયો છું, તત્પર થયો છું, એ જ મારી કાળ લગતી છે. મારે કોઈ કાળ લગતીનો વિચાર કરવાની જરૂર નથી, એમ અહીંયા ચાલી શકે. ત્યાં કોઈ કઈ પરિસ્થિતિ, ત્યાં તો કેવળ કાળ લગતીનો નિમિત્ત તો બીજાને બને, પોતે પોતે નિમિત્ત બને તો બીજાને બને. અહીંયા તો બીજાને નિમિત્ત બનવાનો સવાલ નથી. એક નિગોધ નો જીવ શું વાત ચાલે છે? એક નિગોધ, એક જીવ નિગોધ માંથી નીકળી અને મોક્ષ માર્ગમાં આવ્યો. શેનાથી આવ્યો? કેમ આવ્યો એનો ઉત્તર ચાલે છે. એ નિગોધમાંથી નીકળીને મોક્ષ માર્ગમાં કેમ આવ્યો? એને કોઈ ઉપદેશ આપ્યો? એને કોઈ કાઢ્યો, કોઈ પકડ્યો, કોઈ ફેરવ્યો, કોઈ શું કર્યું? કોઈ નિમિત્ત જોવામાં આવતું? બસ એની ઉપાદાનમાં એના ચારિત્ર ગુણની અંદર કશાયની જે તીવ્ર પ્રચુરતા, તે નિગોધને લાયક કોઈ કારણ વિના, કોઈ નિમિત્ત કારણ વિના, પોતાના ઉપાદાન કારણથી સહેજે કશાયની મંદતા થતાં સંધિ પંચાય દેવી થાય છે. એવી જીવમાં શક્તિ રહેલી છે નિગોધમાંથી સ્વયં નીકળવાની. જો નિગોધમાંથી સ્વયં નીકળે પોતાની શક્તિને લઈને, તો પોતાની શક્તિને લઈને મોક્ષ માર્ગમાં ને મોક્ષમાં કેમ ન જાય એમ કે છે. નિમિત્ત સામે શું કામ જોડે છે? શા માટે જોડે છે? જીવની જે પરાધીન નિમિત્તાધીન વૃત્તિ છે એને અહીં અવતાવે છે. પ્રત્યક્ષપણે જોઈ શકાય એવું કોઈ નિમિત્ત છે? ઉપાદાન ને ઉપાદાન કહેવાય. ઉપાદાન ને કઈ નિમિત્ત કહેવાનું કારણ નથી.
ઉપાદાન એ વખતે બન્યું,
ઉપાદાન ને કારણ થયો.
ક્યાં
કારણ ઉપાદાન છે? ગુરુદેવની સ્થિતિ એ કરતા છે કે દરેક કાર્યમાં જીવ, દરેક પદાર્થનું ઉપાદાન કારણ તે જ ખરું કારણ છે એમ એ સિદ્ધ કરવું છે.
નિમિત્ત કારણ તે ખરું કારણ,
નિમિત્ત કારણ તે ખરું કારણ નથી. હોય તો પણ, અને ક્યાંક એવું હોય છે કે હોતું જ નથી છતાં કાર્ય અટકતું નથી, એને આ સિદ્ધ કરે છે. ક્યાંક નિમિત્ત જોવામાં આવે છે, પણ ક્યાંક એવી પરિસ્થિતિ છે કે નિમિત્ત હોતું જ નથી, ઉપાદાન કામ કરી જાય છે, કરી જાય છે. એક માણસ ઊંઘી ગયો છે, હવે બુદ્ધિપૂર્વકનો વિષય છે, બોલો. અબુદ્ધિપૂર્વકનો વિષય છે, કદાચ ન સમજાય. એક માણસ ઊંઘી ગયો છે, હવે જાગ્યો, એને 6-8 કલાક ઊંઘ લીધીને જાગી ગયો. એની ઊંઘ પૂરી થઈ, માણસ શું કહે છે? એની ઊંઘ પૂરી થઈ. કોને જગાઈ ગયો? કોઈએ જગાઈ ગયો? ઉપાદાન ઉપર વજન આવે તો નિમિત્ત હોય તો પણ એનું નિમિત્ત કઈ કરતું નથી એવું જ્ઞાન થાય. શું બીજું? કે કાર્ય છે એ વ્યાપી વ્યાપકપણે થાય છે. નિમિત્ત હોય તો પણ નિમિત્તની વ્યાપી વ્યાપકતા ઉપાદાનમાં નહીં હોવાથી એ કાર્ય કરી શકતો નથી. સીધી વાત છે.
એમ સમજવું કે કાર્ય કારણ વગરનું ન હોય, નિમિત્ત વગરનું હોય.
કાર્ય કારણ વગરનું ન હોય એમ તો છે. કારણ વગર કાર્ય નહીં, એ નિયમ છે. અનાદિ અનંત એ નિયમ છે કે કારણ વગર કાર્ય નહીં. હવે કારણ બે રીતે જોવામાં આવે છે, એક નિમિત્તની અપેક્ષાથી, એક ઉપાદાનની અપેક્ષાથી. ત્યારે એમ કહે છે કે તારે કોના સામે જોવાનું છે, કે તું પડાને સામે જોજે. નિમિત્ત હો વાહી, નિમિત્ત ન હો તું ઉપાદાનની સામે જોઈને ચાલજે, નિમિત્તની સામે જોઈને ચાલતો
નહીં.
ઉપાદાન એ જ કારણ, ખરું કારણ છે. નિમિત્ત તો કહેવા માત્ર કારણ છે, બીજું કઈ નથી. કહેવા માત્ર કારણ છે. ઉપાદાન હતું જ, આવી ગયું નહીં, હતું જ, આવવાનો સવાલ નથી. અનાદિથી પોતે છે, પોતાના અનંત શક્તિ સંપન્ન જ છે. અનાદિથી વિગતમાં પણ એને સિદ્ધ પરમાત્મામાં જેટલી શક્તિ છે એટલી જ શક્તિ જીવમાં ભરેલી છે. અનંત શક્તિનો પિંડ છે, એટમ બોમ્બ છે. એવું કઈ નથી, પાછા નીકળ્યું મને એવું કઈ નથી. ચારિત્ર ગુણની ઉપાદાન શક્તિ થી જ આવ્યો છે, બીજું કઈ કારણ ત્યાં જોવામાં આવતું નથી. એમ સ્પષ્ટ કે છે, એટલે પેલા લખ્યું નથી પણ એમ સ્પષ્ટ કે છે કે ત્યાં કોઈ બીજું કારણ નિમિત્ત કારણ છે. મોક્ષ માર્ગ માંથી મોક્ષ ગયા છે, એ જ ભાવમાં ચરમ શરીર વચ્ચેની ચાર ગતિનું પરિભ્રમણ એને નથી. એ જીવનો ઇતિહાસ એમ કે છે કે એને બીજી ગતિનું આ ગતિનું કોઈ દેવલોક નહીં, નરક નહીં, બીજી ત્રીજ ગતિમાં બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચૌદ ઇન્દ્રિય પંચેન્દ્રિય કાય નહીં. નિગોદમાંથી નીકળ્યા, મનુષ્ય થયા, ભગવાન એમના દાદાજી હતા કૃષ્ણદેવ ભગવાન. ઉપદેશ સાંભળ્યા ગયા, બોલ્યા નહીં, કોઈને ઉપદેશ ના આપ્યો, દુનિયાને વાતે ન કરી, કોઈ સમજી ન શક્યા કે જ્ઞાની થયા કે મુનિ થયા કે સમજ થયું, તો એનું કામ કરીને કઈ લાગ્યા ઉપર. પ્રાપ્ત થયા એટલું જ નહીં, કોઈ એવા પુણ્ય લઈને આવ્યા કે સીતાનું સમોસરણ નો યોગ થયો કૃષ્ણદેવ ભગવાન નો, અને પોતાનું કામ કરીને જાય લાગ્યા. અત્યારે સીધા લેવા બિરાજે છે સિદ્ધપણે. મનુષ્ય થઈને બાંધે એમાં ત્યાં શું નવીન કર્યું એમ કે છે. જો જીવ નિગોદમાં પુણ્ય બાંધતો હોય, બાંધી શકતો હોય, તો અહીંયા મનુષ્ય થઈને બાંધે એમાં એને શું મોટી ગોત મારે છે એમ કે. એ કોઈ અપૂર્વ નથી, પૂર્વાનું પૂર્વ છે, એનું કોઈ મહત્વ પ્રારંભમાં છે મરીચી એની દશા, અને અહીંયા ભગવાન મહાવીર સ્વામી છે એ ચોથા આરાના અંતમાં છે. ત્રણ મહિના ને 20 દિવસ બાકી રહ્યા છે મોક્ષમાં પધારે ત્યારે ચોથો વારો પૂરો થવામાં, પંચમારો 10માની તૈયારી હતી અને પોતે સ્વધામમાં ચાલી લાગ્યા છે. આયુષ પૂરું થઈ ગયું, કેવું નામ તો એ પહેલા થઈ ગયું. કોઈ પણ
તીર્થંકર
કેવળ પહેલા દેશના નહીં આપતા એવું ના, હું દેશમાં કોઈ તીર્થંકર દેશ નથી આપતા. હા સીધી વાત છે, નીકળે કેવી રીતે? પૂર્વ કર્મ તો નિગુણ ને લાયક ઉદયમાં છે, નિગુણ ને લાયક કર્મ બાંધ્યા છે, નિગુણ ને લાયક કર્મ નો ઉદય આવે છે, ઉદયથી બીજું પરિણામ કરે છે. એટલે એમ કહે છે કે જીવ ઉદય સાથે ઉદય ને અનુરૂપ પરિણામ કરવા બંધાયેલો નથી. અહીંયા બુ પાડે છે ને શું કરીએ, એવા કર્મો બાંધ્યા છે કે અમારે કર્મ ના ઉદયમાં જોડાવવું પડે છે, એવા પરિણામ અમારા થઈ જાય છે, ખોટી વાત છે. તારા ઉપાદાનને, તારી શક્તિને તે સંભાળી નથી, તું સમજ્યો નથી અને એમને એમ માની લીધું છે, એ ખોટું માન્યું છે. કર્મના ઉદય પ્રમાણે જીવને પરિણામ કરવા પડે એવું કોઈ બંધન નથી, અને બધા કરે છે એવું પણ નથી. કોઈ કર્મનો ઉદય થોડો આવે ને કર્મ જાજા બાંધે, કોઈ કર્મનો ઉદય વધુ આવે ને કર્મ ઓછા બાંધે, એમ તો બને છે. જો એક સરખા હોય તો મનુષ્ય માટે મનુષ્ય જ થાય, કેમ કે મનુષ્યને લાયક ઉદય છે, મનુષ્યોચિત પરિણામ કરે છે જીવ, તો એને મનુષ્યનો જ ભોગ મળવો જોઈએ એવું નથી. મનુષ્યદેવમાં પણ જાય, મનુષ્ય નારકીમાં પણ જાય ને મનુષ્ય તિરીજમાં પણ જાય, ત્રણેય ગતિમાં જાય. એક આયુષ પૂરું ભોગવાયા પછી જ નવા આયુષ નો ઉદય થાય, એ પહેલા ન થાય, એની એવી પ્રકૃતિ છે, એ કર્મની એવી પ્રકૃતિ છે. અહીંયા જે વાત ચાલે છે એમાં ઉપાદાન શક્તિથી જ કાર્ય થાય છે, તથા એ જ રીતે પોતાના ભાવ કલંકની પ્રચુરતાને કારણે નિગુણમાં રહ્યો છે. નિગુણને લાયક કર્મનો ઉદય હતો માટે નિગુણમાં રહ્યો હતો એમ નહીં, હવે એમ કે છે, હવે સમજાયું છે, નહીં તો ન સમજાય. તે અનંત વાર જન્મ મરણ કરીને ત્યાં ને ત્યાં ઉપજે ને ત્યાં ને ત્યાં મરે, કેમ કે ઉદય એને એવો છે. ઉદય ની વાત કહેવાની છે, એ પરિણામ એવા કરે છે માટે ત્યાં રહ્યો છે, એવા પ્રચુર ભાવ કલંક ના પરિણામ કરે છે નિગોધને લાયક, તેથી નિગોધમાં જ ઉપજે છે, બહાર નીકળતો નથી. બીજી જાતના પરિણામ કરે તો એ બીજી ગતિમાં આવી જાય, સીધી વાત છે. બંને દશામાં, એટલે કે નિગોધથી બહાર નીકળે ત્યારે પણ અને નિગોધમાં રહે ત્યારે પણ, એમ બંને દશામાં પોતાનું જે સ્વતંત્ર ઉપાદાન છે, ઉપાદાનનો બીજો અર્થ થાય છે નિજ શક્તિ. ઉપાદાન છે એ શાસ્ત્રીય પરિભાષાનો શબ્દ છે, અથવા વ્યાકરણની અંદર પણ એને સંપ્રદાન કહેવામાં આવે છે. પાંચમી વ્યક્તિ છે ને વ્યાકરણ, એમાં સંપ્રદાન ઉપાદાન અપાદાન કે છે, અપાદાન એ પોતાનું નિજ શક્તિ છે, અને નિજ શક્તિ પોતે કામ કરે છે તેમાં નિમિત્ત અથવા કર્મ વગેરે અકિંચિત કર છે. કર્મનો ઉદય તને કાંઈ કરતો નથી, ભૂલી જા કે મને કર્મનો ઉદય છે એમ કે છે. નિમિત્તને એટલું ગૌણ કર, એટલું ગૌણ કર કે તું ભૂલી જા કે મને કર્મનો ઉદય આવે છે, ગમે ત્યારે હું મારા કર્મ મારું કાર્ય કરવાને સમર્થ છું, એટલી શક્તિ મારામાં ભરે છે. મારું શુદ્ધતા રૂપી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું કાર્ય કરવા મારામાં મારી શક્તિ ભરપૂર ભરેલી છે, એમાં નિમિત્ત નડે છે એ વાત ભરી જાય, એ વાત જ આખી છોડી દે એમ કે એટલું ગૌણ કરી નાખે. અકિંચિત કરે એટલે કાંઈ ન કરી શકે એમ એવું છે, અને ન કરી શકે એનું કારણ કે વ્યાપી વ્યાપક ભાવનો અભાવ છે. કરે તો વ્યાપી વ્યાપક ભાવ થઈ જાય, વ્યાપી વ્યાપક ભાવ કોઈ પદાર્થ ને કોઈ પદાર્થ વચ્ચે હોતો નથી. બુદ્ધિનો વિષય નથી, બુદ્ધિનો કોઈ વિષય નથી એવું છે, એવી વાત છે. કેમ કે અકારણપણે અકારણપણે ક્યારેક એ કશાયની મંદતામાં આવી જાય છે, અને સીધું આયુષ તો ક્યાં બહુ થોડું છે, તરત જ નવું આયુષ બાંધી લઈએ છે, એનો ઉદય આવી જાય છે.
કોઈ કારણ નહીં, કોઈ નિમિત્ત નહીં,
કોઈ પોતે જ કારણ, પોતે જ કારણ અને પોતે જ કાર્ય, બીજું કોઈ કારણ નહીં, બીજું કોઈ કાર્ય નહીં. એ દ્રષ્ટાંતે અહીંયા પણ એમ લેવાનું છે કે પોતે જ કારણ છે. અહીંયા પોતે રોકે રોકાય, પોતે દુર્ગતિમાં જાય, બધું જે કાંઈ થાય એમાં કારણ પોતે છે. પોતે ઉર્ધગતિમાં ઉપર જાય તો પણ કારણ પોતે છે, કોઈ નડતું નથી એમ કહેવું છે. કુટુંબ, પરિવાર, ધંધો, સંયોગો, પ્રતિકૂળતાઓ, અનુકૂળતાઓ કાંઈ નડતું નથી. પોતાના એ સંબંધીના પરિણામ નડે છે, બાકી કોઈ નડતું નથી. આ સીધી વાત છે એમ લેવું છે એના ઉપરથી. બસ આ સીધી સમજણ કે ઊંડી સમજણ એના ઉપર બધો આધાર છે. આપણે અહીંયા મુખ્ય વિષય ચર્ચીએ છીએ કે આ સ્વાધ્યાય એટલા માટે છે કે જીવે પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી, યથાર્થ નિર્ણય કરવો, પોતાના મૂળ અસલ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે આ બધી ચર્ચા વાર્તા સ્વાધ્યાય ચાલે છે. કે જે પોતાનું મૂળ સ્વરૂપ ઓળખવું છે એમાં કેટલી શક્તિ ભરી છે એ ઓળખવાનો વિષય છે. જે દિવસે જે ઘડીએ એને એમ ઓળખાય છે કે મારામાં મારી અનંત શક્તિ ભરી છે, તે દિવસે એ બધી જગ્યાએ ઉઠી જાય છે. આખા જગત સાથે મારે કઈ લેવા દેવા નથી, કોઈની સાથે બધાની સાથે સંબંધ કપાઈ જાય છે એવું પોતાનું સંબંધ રહીત અસંગ તત્વ એને ઓળખવામાં આવે છે કે જેનામાં અખૂટ શક્તિઓ, અનંત શક્તિઓ ભરપૂર ભરેલી છે અને જેને પોતાના સુખ, આનંદ, શાંતિ, જ્ઞાન માટે કોઈની જરૂર નથી. ન તો જ્ઞાન માટે પુસ્તકની જરૂર છે, ન તો જ્ઞાન માટે ગુરુની એને જરૂર છે, ન તો જ્ઞાન માટે એને કોઈ દેવની જરૂર છે. એ બીજી તો વાત જ ક્યાં કરવી, એટલી શક્તિ, જ્ઞાન શક્તિ, અગાધ જ્ઞાન શક્તિ ભરેલી છે. અને અત્યારે અલ્પ જ્ઞાન પણ એ એમાંથી આવે છે, ક્યાંય બહારથી દેવગુરુ શાસ્ત્રમાંથી જ્ઞાન આવતું નથી. ડાક્ટરો શું કે જ્ઞાન તંતુ કે છે, જ્ઞાન તંતુ માંથી જ્ઞાન આવે છે, જ્ઞાન તંતુ માંથી કોઈ જ્ઞાન આવતું નથી. એ નામ પાડ્યું છે એ તો પોતાની સમજણ પ્રમાણે પાડ્યું છે, બાકી જ્ઞાન એક જુદું તત્વ છે કે જેને દેહના એક પરમાણુમાં પણ જ્ઞાન રહિત પણ છે, જળ છે, જ્ઞાનનો અભાવ છે, કોઈ પરમાણુમાં જ્ઞાનનો સદભાવ નથી. જ્ઞાન તંતુમાં જ્ઞાન છે કે હરગીઝ નહીં, બિલકુલ નહીં, જળ છે. જ્ઞાન તંતુના પરમાણુ જળ છે, એમાં જ્ઞાન છે જ નહીં, પણ જેમ આંખથી દેખાય છે એમ કહેવાય છે, એવી બધી વાત છે. એ ઓળખાવાની વાત છે, ઉપાદાન કહીને પોતાની શક્તિને ઓળખે તો આખી પરિસ્થિતિ બદલાઈ જાય. શક્તિને ઓળખ્યા વિના દીન થઈને સુખ પોતામાં આનંદ ભરેલું હોવા છતાં સુખ રહિત એવા જળ પરમાણુ પાસે સુખની ભીખ માગે છે, આટલો દીન થાય છે. જેમ વેપારી ફાર્મમાં ઉંદરાને પગે લાગે છે, શું કરે છે, ઉંદરો દે અને કાંઈ પૈસા ઉમરો દે, કમાણી ઉમરો દે, શું કરે, ઉમરાને કાંઈ ભાન નથી બિચારા. એ લાકડું પહેલાં કાંઈક લાકડીમાં પીડ્યું હતું ને એ પહેલાં કોઈ ઝાડવાને ડાળી કે થડમાં પીડ્યું હતું, એને કાંઈ ખબર નથી કે આ વેપારીને હું કમાણી દઉં. પણ આ પોતે ભાન ભૂલીને એને નમસ્કાર કરે છે તો કરે,
દુઃખ સહિત પગ મૂકીને હાલે ગયો, દુઃખ સહિત પગ મૂકીને હાલે પડે. હા,
પાછો પગ મૂકીને પેલા માથું ન માન, પછી એના ઉપર પગ મૂકી, જ્ઞાન પણ તો કઈ થોડું નથી. માણસ શું કે છે, ટૂંકમાં કહેવત છે ને કે ગરજવાન ને અક્કલ ન હોય, આના જેવી વાત છે, અક્કલ વગરની વાત છે. કે આ જડ જેના ઉપર તું રોજ પગ મૂકીશ, આખો દિવસ હાલતા ચાલતા પગ મૂકી, એને ભગવાન પહેલા ક્યાં પગે લાગે, આ ભગવાન છે આપણે પગે લાગીએ છીએ તો બરાબર છે. બીજી એની અશાંત ના થાય એવી કોઈ ક્રિયા પ્રતિક્રિયા કોઈ પ્રક્રિયા ન થઈ શકે. પણ અહીંયા પેલા પગે લાગે ને પછી આખો દિવસ એના ઉપર કે આમ નજા આમ નજા હાલ હાલ ને ચાલ કરે, બૂટ સંકુલ ગમે એવા પહેર્યા હોય, કઈ બુદ્ધિ નો વિષય ખરો? પણ આવી બાબત માં અક્કલ ક્યાંય મૂકી દીધી હોય છે એવી વાત છે.
ત્યાં શું સમજવું તેનું સ્પષ્ટીકરણ છે. નિમિત્તની પ્રધાનતાથી કથન તો થાય, કહેવામાં દોષ નથી. શાસ્ત્રમાં પણ નિમિત્તની પ્રધાનતાથી કથન આવે એટલે કહેવામાં દોષ નથી, પરંતુ કાર્ય કદી પણ નિમિત્તથી થતું નથી. વ્યવહાર તો વિનય એવી રીતે કરાય છે, ભગવાનની સામે જોઈને એમ કહેવાય છે કે આપ તરણ તારણ અમારા છો, આપે અમને તાર્યા. ગુરુને એમ કહે કે આપે અમને તાર્યા. ગુરુને એમ કહે કે અમે તો અનાદિથી આંધળા હતા, જ્ઞાનાંજનમ શલા કર્યા, આપે જ્ઞાનનું અંજન કર્યું અને અમારા નેત્રની અંદર તમે દ્રષ્ટિ મૂકી, અમે દેખતા થયા, બધું કહે. આપ ન મળ્યા હોત તો અમે રખડી જા, બધું કહે. એમ નિમિત્તની પ્રધાનતાથી કથન તો થાય, કથન કરવું એમાં દોષ નથી, સમજવું સાચું. ઘીનો ઘડો બોલવામાં વાંધો નહીં. પાડોશીને કાકા મામા દાદા ફુવા માસા બાપુજી અનેક પ્રકારે ઠીક પડે એમ સંબોધન કરે છે કે કાંઈ ન હોય, કહેવામાં વાંધો નથી, એ જ પ્રમાણે સમજવામાં પૂરેપૂરો વાંધો.
નિમિત્તનો આદર સત્કાર કરવો કે નિમિત્તનો આદર સત્કાર કરવો
એટલે શું?
નિમિત્તને આપણે નિમિત્તે કંઈ થતું નથી એટલે નિમિત્તને પછી એને સત્પુરુષ છે નિમિત્ત રૂપે સત્કાર
અહંપણું પણ ઉપજવું ન જોઈએ. અહંપણું એટલે શું? અભિમાન, ખોટું ફછન. તો એના માટે પણ દવા છે. એક વિચાર એવો છે એની પાછળ કે જીવને જેવો સ્વભાવ છે એવું એ ઈચ્છે છે. દાખલા તરીકે જીવનો સુખ ને શાંતિમય સ્વભાવ છે તો એને સુખ શાંતિ જોઈએ છે, કેમ કે એનો એ સ્વભાવ છે. માટે બધા જીવને સુખ શાંતિ જોઈએ છે અને જે કાંઈ કરે છે એના માટે જ કરે છે. એવી જ રીતે જીવ સર્વોત્કૃષ્ટ મહાન પદાર્થ હોવાથી જીવને બધી જગ્યાએ માનતા જોઈએ. સ્વમાં માન છે પણ એને પરમાય માનતા જોઈએ છે. જેમ સ્વમાં સુખ છે તો પરમાથી સુખ જોઈએ છે, એમ એને બધે એને મુખ્ય જ રહેવું છે. મારી હેઠે બધા હોવા જોઈએ, મારી આગળ કોઈ ન હોવું જોઈએ, આ એક જીવનો અભિપ્રાય છે. પણ અન્ય સ્થાનમાં એ અભિપ્રાયને લઈને એને દુર્ગુણ કીધો છે. જેમ સ્વમાં અસ્તિત્વ છે અને સ્વના અસ્તિત્વનો આધાર લઈએ તો એ ગુણ છે, અને પરમાં અસ્તિત્વ નહીં હોવા છતાં શરીર આદિ પરમાં અહંપણું અસ્તિપણું કરે દુર્ગુણ છે. એમ સ્વનું મહાનપણું એ ગુણ છે, સ્વના મહાનપણાનો અનુભવ કરે એ ગુણ છે, અને પરમા મહાનપણાનો અનુભવ કરવા જાય તો એ દુર્ગુણ છે. જીવને આ દુર્ગુણ મટવો બહુ મુશ્કેલ છે. તો બધે એને મોટું થવું છે, આખા જગતમાં એને પહેલા નંબરે મુખ્ય રહેવું છે, એવો જ એનો અભિપ્રાય છે. એટલો બધો તીવ્ર છે કે જરા પણ એ અપમાન સહન ન કરી શકે, સીધું ચાડ કરતો અપમાન સહન નહીં કરી શકે. અને અપમાન થાય એવો કોઈ પ્રસંગ ઉત્પન્ન થાય તો માણસ આપઘાત કરે છે. અગાશી માંથી પડતું મૂકે, ઝેર ખાય, બળે, પાટા નીચે સુધે બધું કરે, પોતાની અપકીર્તિ ઊભી થાય, એ સહન ન કરી શકે. એના માટે એટલું બધું એ તીવ્ર કષાય છે. એને તોડવો કેમ? કે પહેલા તો તું સત્પુરુષના ચરણ છોડીને દીન થઈને, પૂરો દીન થઈને પેલા ત્યાં જાય. એટલે આ એક સાઈડ કપાઈ જાય તારી અભિમાનને. પછી એ તને કહેશે કે દીન થવાની જરૂર નથી, તારામાં આનંદ શક્તિ છે, એને ઓળખતો, તારી મહાનતા પૂરેપૂરી છે, કોઈથી ઊંડો છું, કોઈથી અધૂરો છું, જેવા સર્વજ્ઞ સિદ્ધ પરમાત્મા છે એવો તું છો. એ પછી તને સમજાશે. પણ ઓળખ પરમાહમ પણ રાખીને નહીં સમજાય. નુકસાની નો ધંધો બંધ થાય પછી નફાની શરૂઆત થાય. કેમ નેમ થાય? આપેલું નુકસાની નો ધંધો બંધ કરાવે, એમાં એ વાત છે, મર્મ છે અને રહસ્ય છે. આ વાત છે. શું કરવા એમ કહ્યું? તું શ્રી ગુરુનો વિનય કરજે, દેવગુરુ શાસ્ત્રનો વિનય કરજે, નાની ધર્માત્માનો વિનય વંદન આદિ કરજે. શું કરવા કહ્યું? કે તારું મહમ પણ છોડ્યું છૂટે એવું નથી. આ રીતે છૂટશે. જાતા સદગુરુ ચરણ માં અલ્પ પ્રયાસ જાય, માનાધિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. તારી રીતે નહીં ને માટે એને અહીંયા અલ્પ પ્રયાસથી જશે. ત્યાં શું કરે છે કે પોતાની દશા અને જ્ઞાનીની દશા બે વચ્ચેના તફાવતને જોવે છે. મારામાં મલિનતા ભરી છે મારા પરિણામમાં, મારી દશામાં મલિનતા ઘણી છે, અને આમને પવિત્ર દશા પ્રગટ કરી છે. એ પવિત્રતાને એ નમસ્કાર કરે છે. કેમ કે એને પવિત્રતા જોઈએ છે. આ સીધી વાત છે. એ પવિત્રતાને નમે છે, પવિત્રતા પ્રત્યે ઢળે છે, તો અંદરથી પવિત્રતા પ્રગટ થાય છે. અંદરની પવિત્રતા પ્રગટ થવાની પરિસ્થિતિ ક્યારે અંદરમાં અંતરંગમાં ઉત્પન્ન થાય? તે બહાર પવિત્રતા પ્રત્યે પોતે નમે તો અંદરની પવિત્રતા જાગવાની પરિસ્થિતિ ઊભી થાય છે, પાત્રતા પ્રગટે છે. આ સીધી વાત છે. વિજ્ઞાન છે આખું. બાહ્ય પ્રયત્ન ની ખબર નથી, એને અંતરંગ પ્રયત્ન ની કેવી રીતે ખબર પડશે? એ તો સૂક્ષ્મ વિષય છે. અંદર ની લાઈન તો અંદરમાં ઉતરવું એ તો ઘણો સૂક્ષ્મ વિષય છે. જે બાહ્ય દ્રષ્ટિમાં ઉભો છે એને બાહ્ય પ્રયત્નમાં એને થોડુંક આંગણામાં આવે એવી જગ્યા કરી તો કે હા એ છે જગ્યા કે જાતનું દેવગુરુ શાસ્ત્ર પુરુષની સમીપમાં, તો તને અંદર ઉતરવાની જગ્યા થઈ જશે. એમ વાત છે. બહુ વ્યવસ્થિત વાત છે. કોઈ કહેવા ખાતર કીધું છે એવું નથી, એની પાછળ સમજણ છે. એનો અર્થ એ થાય છે કે દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ ની વિરુદ્ધ જાય તો એ આત્માની વિરુદ્ધ જાય છે. પહેલા જ આત્માની વિરુદ્ધ જાય છે. એટલે એને એમ કહે છે દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ ની બહારમાં વિરુદ્ધમાં દેશ, નરક નિગોદમાં ચાલ્યો દેશ. એનું કારણ એ છે કે આત્માથી વિરુદ્ધ જાય છે. શું કહે છે અહીંયા? નિમિત્તની પ્રધાનતાથી કથન તો થાય, પરંતુ કાર્ય કદી પણ નિમિત્તથી થતું નથી. કથન થાય છે નિમિત્તથી. એથી જ્યારે એના પ્રધાનતાથી કાર્ય થાય કે હે ગુરુ આપે જ અમને જ્ઞાન આપ્યું, ત્યારે પણ કાર્ય નિમિત્તથી થતું નથી. એમને બરાબર સમજે છે. લોક વ્યવહારમાં નથી કહેતા. પોતે બધે પરિશ્રમ કર્યો અને અનુકૂળતા થઈ હોય તો શું કે ભાઈ અમારા પૂર્વજોના પુણ્યતાને, એટલે બધું ઠીક છે. અત્યારે બધું સરખું દેખાય છે કેમ કે અમારા કોઈ પૂર્વજોના એવા પુણ્ય. એમ ન કે મારા કાંડાના જોરથી મેં આ બધું ભેગું કર્યું છે, એ સારું ન લાગે. મેં મહેનત કરી છે, મેં બધું મેળવ્યું છે, મેં પેલા તો આમ હતું, પછી મેં આમ કર્યું, પછી મેં આમ કર્યું, કે સારું લાગે મને કેમ કરાય? એ તો કોઈ પૂર્વજોના પૂછે સરખું થઈ ગયું એમ કે કોઈના પૂર કોઈને હોતા નથી ખરેખર, પણ બોલવામાં વિવેક નહીં હોય છે. પ્રત્યુપકાર એ જે શ્રી ગુરુ એ જે આત્મા દર્શાવ્યો, ઓળખાયો, ઓળખવાની વિધિ અને અનુભવ કરવાની વિધિ બતાવી, ઓળખી પોતાની યોગ્યતાથી, સમજો પોતાની યોગ્યતાથી, પણ બતાવનારનો ઉપકાર એટલો મોટો ગણે છે, એટલો મોટો ગણે છે કે એને જગતમાં પ્રત્યુપકાર માટે કોઈ ચીજ દેખાતી નથી. એમ કે છે આપનો ઉપકાર કેવો છે કે અનુપમ ઉપકાર છે. એમ કે શું કે અનુપમ ઉપકાર છે, એમ કોઈ ઉપમા ન થઈ શકે, કોઈ રીતે એનું વળતર વાળી શકાય નહીં એવી વાત છે. પછી એમ કે છે કે હું આપના ચરણ ને આધીન વર્તો એ સિવાય બીજી કોઈ એમાં પરિસ્થિતિ દેખાતી નથી. એટલે
મારી શક્તિ એટલી જ છે કે હું આપના ચરણને આપીને
બસ. એટલે એને સર્વસમર્પણ આવી જાય છે, પોતાનો આત્માનું સમર્પણ આવી ગયું એટલે સર્વસમર્પણ એનું આવી ગયું. એવી સર્વાર્પણ બુદ્ધિએ જ્યારે કોઈ જીવ જ્ઞાનીના સંગમાં વર્તે છે ત્યારે તે અવશ્ય જ્ઞાન દશાને પ્રાપ્ત કરી દે છે. અને આ જ્ઞાન દશા પ્રાપ્ત કરવા માટેનો સુગમમાં સુગમ સહેલામાં સહેલો ઉપાય છે. વાત એટલી હોવી જોઈએ કે જ્ઞાની મળવા જોઈએ, એ દુર્લભ છે. શું એ દુર્લભ? એક બહુ સહેલી વાત
ઓળખવાની
પણ બહુ દુર્લભ. એ તો ઓળખવા તો એ વગર તો ઓળખાણ થશે ને. બહારમાં તો શું છે, બીજા મનુષ્ય જેવા એ મનુષ્ય ખાય છે, પીએ છે, હાલે ચાલે છે, બોલે છે, હોય છે.
ભૂતાથી ઓળખવા
તો કે કોઈના કીધેલું માન્યું હોય તો ઓછી નો લીધેલી વાત છે, પોતાના ઘરની તો વાત ન રહી ત્યાં. જો નિમિત્તથી જ ઉપાદાનનું કાર્ય કરવા માંડે તો નિમિત્ત જ સ્વયં ઉપાદાન બની જાય. જો નિમિત્ત જ ઉપાદાનનું કાર્ય કરવા માંડે તો નિમિત્ત નિમિત્ત મને નથી રહેતું, નિમિત્ત ઉપાદાન થઈ જાય છે, પણ એવું તો બની શકતો નથી. એટલે કે નિમિત્ત નિમિત્ત રૂપે નહીં રહે અને ઉપાદાનનો સ્થાન નિમિત્તે લઈ લીધું, તેથી નિમિત્તથી જુદું ઉપાદાન પણ નહીં રહે, બે દ્રવ્યની એકતા થઈ જશે. જીવ પોતાના સ્વરૂપમાં એકત્વ કરતો નથી, એકત્વ અનુસંધાન કરી શકતો નથી. એનું મૂળ કારણ એ છે કે જીવ પરમે સાથેનું એકત્વ અનુસંધાન કરતો નથી. હવે ઉપાદાન નિમિત્તનો વિષય સમજીને પણ એ જો નિમિત્તનું એકત્વ રાખે તો પતિ ગયો, એને ઉપાદાનમાં એકત્વ કરવાનો કોઈ અવસર આવશે નહીં. સીધી વાત એ છે, એ તો બહુ મોટી વાત છે. જેમ કે કોઈ નિમિત્ત ઉપાદાનનું કાર્ય કરે તો આ જીવનું ભલું ભલું બીજા જ કરી દે, મને નુકસાન પણ બીજા કરશે ને મને લાભ પણ બીજા કરશે, તો બીજા નુકસાન કરશે એનો ભય અને એના પ્રત્યેનો દ્વેષ, બીજા લાભ કરશે એના પ્રત્યેનો રાગ કેવી રીતે છૂટે આ અભિપ્રાય વાળાને? એ કોઈ દિવસ ન છૂટી શકે. રાગ દિવસનું રાગ દ્વેષ મટવાના સિદ્ધાંતની વિરુદ્ધ આ સિદ્ધાંત જાય છે, મટી શકે જ નહીં, એને કોઈ વિતરાગ ન થઈ શકે. માટે એ વાત સ્પષ્ટ છે કે નિમિત્ત છે ઉપાદાનમાં અથવા કોઈ પદાર્થ, કોઈ પદાર્થમાં ભલે ગમે તેટલા નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો પણ કોઈ કોઈનું કાર્ય કરે છે એ વાત રહેતી નથી. કેટલાક નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવા છે કે એમ જ બને, બીજી રીતે બને નહીં. કે અરીસો હોય એની સામે જે બિંબ હોય એનું પ્રતિબિંબ એવું જ આવે, મોર હોય તો મોર નો આવે ને પોપટ હોય તો પોપટ નો આવે, એમાં બીજો ન થાય. છતાં મોર ને પોપટ રહી સામે કઈ કરતા કરતા નથી, સ્પષ્ટતા પણ નથી, અંદર જતા પણ નથી. એમ જીવ જેવો રાગ કરે ડિગ્રી ટુ ડિગ્રી કર્મ બંધાય, એ ઓછો બધું બંધાય. ક્ષેત્રે કે ભાઈ ચાલો આપણને એના પ્રત્યે માન નથી, ભક્તિ નથી, કે આપણને બહુ ભાવ નથી આવતો, પણ આપણે દેખાડો તો કરો, ત્યાગી થશે આપણને શું વાંધો છે. આપણે જરાક દેખાવ કરશું તો એને ખુશી થશે, એને ખુશી થવા માટે કરો. ભાઈ માણસ કોઈ છેતરા છે કેમ કે અલ્પ જ્ઞાન છે, માટે સર્વજ્ઞમાં સર્વજ્ઞ છેતરાશે નહીં એક, અને એક કર્મના પરમાણુ છેતરાશે નહીં, બે નહીં છેતરાય. કર્મના પરમાણુ એવા જ બંધાશે જેવા જેવા પરિણામ કરશે એવા. અંદરમાં કાંઈ ભાઈ ને બહારમાં કાંઈક કરે તો કર્મના પ્રમાણુ છેતરાતા નથી ને, સર્વજ્ઞ છેતરાતા નથી. એટલે એમાં કઈ કોઈ કોઈને છેતરી જાય એવી વાત છે, માને ખુશીથી એમ માને કે આપણે ઠીક બનાવટ કરી, પણ એ ખરેખર પોતાની કરી છે, બીજાની કરી. હાજી બીજા પદાર્થથી લાભ નુકસાન નથી એમ માને એ રીતે છે. કોઈ બીજો પદાર્થ લાભ કરી શકતો નથી, કોઈ બીજો પદાર્થ નુકસાન કરી શકતો નથી. આ નિમિત્ત ઉપાદાનનો વિષય ચાલે છે. નિમિત્ત એટલે પર પદાર્થ. પોતાના ઉપાદાનથી કાર્ય થાય છે, પોતાનું કાર્ય બીજા કોઈ કરી શકતા નથી. આ સીધી વાત છે. માને છે કે છેતર્યો એ પોતાને છેતર્યો છે, કોઈને બીજાને કોઈ છેતરી શકતો નથી. બહુ સીધી વાત છે.
કર્મના પરમાણુ છેતરાતા ભગવાન બે નથી છે, પછી કરવાનું શું? પરમાણુ છેતરાતા નથી, કર્મનો બંધ પડે છે પરિણામ પ્રમાણે, અને પરમાણુ છેતરાતા અને સર્વજ્ઞ ભગવાન નું જ્ઞાન બરાબર, એટલે પછી મનુષ્યજીવ ને કરવાનું શું રહે?
એને કરવાનું એ રહે છે કે સરળ પરિણામે વર્તવા, માયાચારના પરિણામે વર્તવાથી જરા પણ લાભ નથી, પોતાને જ એ દુઃખદાયક ને નુકસાનના પરિણામ છે. શું છે જીવને એવું હોય છે કે બધાને સારું લગાડવું, કોઈને ખરાબ ન લગાડવું. પછી ખરાબ લગાડવાનો પ્રસંગ હોય તો કે ના હવે આપણે એને સારું જ લગાડવું, ઠીક, સૌને રાજી રાખવા, સૌને ખુશ રાખવા. જગતમાં કેવું છે કે વન કેન નોટ પ્લીઝ ઓલ, કોઈ એક માણસ બધાને ખુશી રાખી શકતો જ નથી. કેમ કે કેટલાક પરિસ્થિતિમાં એવું છે કે સામે સામે વિરુદ્ધ હોય, આને ખુશી રાખવા જાય તો ઓલો ના ખુશ થાય, આને ખુશી રાખવા જાય તો ઓલો ના ખુશ થાય, અને એવા પ્રતિપક્ષ તો ઉભા જ છે. માટે બધાને કોઈ ખુશી રાખી શકતો નથી, પણ છતાં કોઈનો એવો અણસમજણથી પ્રયત્ન હોય છે કે આપણે બધાને ખુશી રાખવા, એ અણસમજણ વાળો ભાવ છે. કૃત્રિમતાથી કાંઈ પણ કરવા જાય તો પણ કર્મ છેતરાતા નથી, એવી અસરળતા, વક્રતા, માયાચાર, એનાથી પોતાને એવી માયાની પ્રકૃતિ બંધાય છે કે જે માયાની પ્રકૃતિ સમ્યક દર્શનની વિરુદ્ધની પ્રકૃતિ છે, સીધે સીધી વિરુદ્ધમાં છે. અનંતાનંદ હોય છે. સમ્યક દર્શન પહેલા જેટલા કોઈ કષાયના પરિણામ થાય બધા અનંતાનંદના સમજવા, સર્વ કષાય ક્રોધ માન માયા લોભ ને એની પેટા પ્રકૃતિ બધી અનંતાનંદ સાથે નિયમથી ભાવ મારો સારો છે, પણ માયાચાર ના પરિણામ છે એ સારા ક્યાં છે? બરાબર છે, પણ કૃત્રિમતા ને વક્રતા કરીને પણ
સરળતાથી હોય છે,
સરળતાથી કરવાની વાત છે. સરળતા રાખ, સરળતા રાખશો તો કોઈને દુઃખ નહીં લાગે. તમે મને સારું લગાડ્યું કૃત્રિમતાથી, મારા પ્રત્યે તમને ખબર છે કે આ બધી ગડબડ વાળી વાત છે, પણ આપણે સારું લગાડ્યું તો જયારે મને ખબર પડશે કે મને ખોટું ખોટું સારું લગાડ્યા છે તો સારું લાગશે ખરાબ લાગશે, મને ખબર પડી કે આ ખોટું ખોટું ખાલી પ્રશંસા ખોટી કરે છે અથવા ખોટી ખુશામત કરે છે એ ખબર પડે તો સારું લાગે ખરાબ લાગે છે. સરળતાથી વર્તતા હોય તો એને નિર્દોષ ગમે છે, જેમ છે મનથી વચનથી કાયાથી જેમ છે અને એના ફળસ્વરૂપે કોઈને કોઈ દુઃખ લાગે તો પોતે નિર્દોષ છે, એના ફળ સ્વરૂપે કદાચ કોઈને દુઃખ લાગે પણ ખરું, બનવા જ છે. દારૂ પીવો સારો નથી, બરાબર છે. હવે દારૂનો જે કલાલ છે, બનાવનાર છે, ઉત્પાદક છે, એને તો સારું નથી જ લાગવાનું, પછી એનો કોઈ ઉપાય નથી. એથી કે પોતે દોષિત નથી, દારૂ પીવો સારો નથી એમ કહેનાર દોષિત નથી. ભલે પેલા ને દુઃખ લાગ્યું હોય તો ભલે લાગ્યું, પણ કહેનારનો દોષ નથી એની અંદર, એ વાત નથી. એમ વિવેક તો વિવેકની રીતે થાય છે, બધાને સારું લગાવવું એ કોઈ વિવેક નથી, એ તો અવિવેક છે.
એટલે
એ તો જે અનિષ્ટ છે એ તો અનિષ્ટ જ પરિણામ છે, જેનું ફળ સારું નથી. માયાચારના પરિણામ તો માથા છે, એટલે સંગીત દર્શન થી વિરુદ્ધ છે, પછી ક્યાં પ્રશ્ન રહે. એ રીતે નિમિત્ત થી ઉપાદાન નું કાર્ય માનવા જતા ઉપાદાન અને નિમિત્ત બંને કારણો નો લોપ થઈ જશે અથવા કોઈ વ્યવસ્થા રહેશે નહીં. એ રીતે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય માનવા જાય તો નિમિત્ત નિમિત્તના સ્થાનમાં નહીં રહે, ઉપાદાન ઉપાદાનના સ્થાનમાં નહીં રહે. સરવાળે તો એ પરિસ્થિતિ થશે કે બંને પોતપોતાના સ્થાનમાં નહીં રહે, કોઈ વસ્તુ વ્યવસ્થા નહીં રહે. પણ આખું જગત ઉપાદાનને ભૂલ્યું છે અને નિમિત્તનો પ્રસવાર થઈને ચાલે છે. એટલે જે દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ નિમિત્ત છે એ પહેલું એમ કહે છે, જો ભાઈ નિમિત્ત પ્રધાનતા તો તારી અનાદિથી હતી અને અનાદિથી નિમિત્ત પ્રધાનતા હતી, તદ અનુસાર તે અમને પણ મુખ્યતા આપી હોય તો ભલે એકવાર આપી, પણ અમે તને બહુ સ્પષ્ટ કહીએ છીએ કે અમારી કોઈ પ્રધાનતા અમે ઈચ્છતા પણ નથી અને ખરેખર તારે કરવાની જરૂર નથી, તારી પ્રધાનતા તારે કરવાની જરૂર છે. આ નવો લેસન તને અમે આપીએ છીએ એમ કહેશે. કેમ કે દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ એવા કોઈ દિન નથી કે જે બીજાની અપેક્ષા વૃત્તિ રાખીને પોતાની દિનતામાં આવે, એવા એ કોઈ દિન નથી. બીજાની અપેક્ષા રાખવી એ તો પોતાનું દિન પણ છે, એવા એ દિન હોતા નથી. એને કોઈ વાત દિન કલ્પે કે ભાઈ નાનીને પણ પ્રશંસા પ્રિય છે માટે એમને પ્રશંસા કરો, ભલે આપણને બહુમાન ન હોય પણ પ્રશંસા કરો ને, આપણું શું જાય છે. એવું કોઈ વક્રતા કરવાનો, અસરળતા કરવાનો, માયાચાર કરવાનો કોઈ આ પ્રસંગ નથી. ઓળખીને તને બહુમાન આવે છે જે હૃદયથી તો તારી બલિયારી છે, ન આવે તો કોઈ માયાચાર કરવાની જરૂર નથી. નાનીના સંગમાં રહેવું એમ કહ્યું છે, એમાં એક શરત મૂકી છે સત્પુરુષો, કે તું નાનીના સંગમાં જાતો પણ સરળતાથી રહેજે, વક્રતાથી રહીશ નહીં, નહીતર સંગ છે એ અસંગ થઈ પડશે, તમે સંગ નહીં કરાય. એમની સરળતા છે, તું પણ પ્રભુ છો એને પ્રભુ કહીને બોલાવે છે. એ રીતે નિમિત્ત ઉપાદાનનો વિષય યથાસ્થાનમાં જેમ છે તેમ જાણવા જોઈએ. Thank you.
જય 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 જય